તારીખ 30/11/1997 શ્રી સમયસર ગાથા 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 257
ગાથાનો વિષય છે જીવનો ભૂતકાળ. સંસારમાં પરિભ્રમણ કરનારા અત્યાર સુધી પરિભ્રમણ આપણે કર્યું છે, મોક્ષ નથી થયો એટલે પરિભ્રમણ જ કર્યું છે. એમાં આપણે શું કર્યું કે કામભોગ સંબંધી કથા જે આત્માનું અહિત કરનારી છે એ સાંભળી, એનો પરિચય કર્યો, એનો અનુભવ પણ કર્યો. પરિણામે આપણા સ્વરૂપમાં આપણે જે એકત્વ કરવું જોઈએ એ આત્માનું એકપણું છે અને પરથી ભિન્નપણું છે એવું અનુભવમાં નથી આવ્યો. એટલો ગાથાનો વિષય છે. તો એને કેવી કેવી રીતે એ ભાવો કર્યા એનું થોડું વર્ણન કર્યું છે ટૂંકામાં, કે મોહરૂપી મોટું ભૂત જીવને વળગ્યું છે અને એને લઈને એ બધી મજૂરી કરાવે છે, જીવ પાસે પરિશ્રમ કરાવે છે સંસારના કાર્યોનો. જેમ બળદ પાસે કોઈ ગાડું ખેંચાવ લાગે છે એમ આપણે મનુષ્યો કુટુંબ રૂપી ગાડાને ના બળદ થઈને ખેંચીએ છીએ. ભલે એમાં આપણું ડાપણ ક્યારેક વધે ત્યારે કુટુંબનું કાર્ય કરવાની આપણી ફરજ છે, આપણી જવાબદારી છે, કેટલું જરા વધારે દાપણ કરીને પણ મજૂરી કરીએ છીએ. પરિણામે શું કરીએ છીએ કે દુર્ગતિમાં જવાના કર્મો બાંધીએ છીએ. જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી હવે આગળ કહે છે, જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે એટલે આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને જે ઘેરો કાઢે છે, શું કરે છે કે તૃષ્ણાનો રોગ તીવ્ર થઈ ગયો છે અને અહીંયા એનો શબ્દ વાપર્યો છે ફાટી ગયો, રોગ ફાટ્યો છે, તૃષ્ણાનો રોગ ફાટ્યો છે. કેમ એમ કીધું કે કેટલું જોઈએ છે એની કોઈને લિમિટ જ નથી. હજારપતિ હતો ત્યારે લખપતિ બનાવવાનો બનવાનો ભાવ થયા કરતો હતો, લખપતિ થયો ત્યારે કરોડપતિ થવાનો ભાવ એને થયા કરે છે અને કરોડોપતિઓ પણ પગવાળીને નિરાતે બેસતા નથી. એ પણ હજી એને કેટલું મેળવવું છે એનો કોઈ હિસાબ નથી, લિમિટ જ નથી કોઈને. ભાઈ આટલું મળ્યા પછી આપણે આત્મકલ્યાણમાં મૂકીને આત્મકલ્યાણ બાજુ વળી જવું, અનલિમિટેડ તૃષ્ણા છે. પ્રવૃત્તિ લિમિટેડ છે, કંપની લિમિટેડ છે, પણ તૃષ્ણા છે એ અનલિમિટેડ છે. એટલે એને ફાટી નીકળેલો રોગ કહ્યો છે આચાર્ય દેવે. અમૃતચંદ્રાચાર્યની ટીકા છે. એનો દાહ એટલે એની બળતરા, એની પીડા ઘણી ઉત્પન્ન થઈ છે જીવને. એને હોશ ચડી છે એટલે ખબર નથી, સંસારના કાર્યોની હોશ ચડે છે એટલે ખબર નથી પડતી. અને હોશ ક્યારે ચડે છે તો થોડુંક વધારે મળતું હોય એના કરતાં થોડુંક વધારે મળે એટલે વધારે હોશ ચડે. ટ્રસ્ટડે, પણ નાનીની નજરમાં એ બિચારાને પીડા અને દાસ જે સળગે છે અંદરમાં, એમ નાની જોવે છે. એને કેમ એમ જોઈ શકે છે કે એ પોતે આત્મશાંતિમાં બિરાજે છે. આત્મશાંતિમાં બેઠા બેઠા એ સંસારી જીવોને આ નજરે જોવે છે. એ બિચારા કૃષ્ણના રોગથી અંદરમાં જેમ કોઈ હોળી સળગતી હોય એવી રીતે સળગે છે. આખું જગતને હળગતું જોવે છે. પહેલાં એ પોતે હળગતા હતા અંદર, પછી છેકડો મારીને બહાર નીકળી ગયા કે આપણે બચી જવામાં છે. એ બચી ગયા પછી એમણે જગતને હળગતું જોયું ત્યારે એમ છું કે આમાં કોક કોક બચી જાય તો સારું હશે. પછી પોતે કેવી રીતે બચાય એની વાત કરે છે. એ પીડાથી આકડા બની બનીને જીવો મૃગજળ જેવા વિષય ગ્રામને કેવા છે કે જ્યાં મૃગજળમાં પાણી નથી એમ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ નથી. એ સુખ લેવા માટે ઘેરો ઘાલે છે. શું કરે છે? જેમ કોઈ ગામને ઘેરો ઘાલે એમ ચારે બાજુથી એક સાથે બધા વિષયો ભોગવવાની એને ઈચ્છા રહે છે. ભોગવી શકે નહીં, વારાફરતી જ ભોગવી શકે. આપણે પાર્ટીમાં કે લગ્નમાં જમવા જઈએ ત્યારે પાંચેય ઇન્દ્રિયના વિષયોને એક સાથે ત્યાં ઉપસ્થિત રાખવામાં આવે છે. સ્વાદ માટે સારું ભોજન હોય છે, કાન માટે સંગીત મૂકવામાં આવે છે, શું બાકી કપડાં દાગીના અને ડેકોરેશન એ આંખનો વિષય બને છે. પછી સેન્ટ અત્તર છાંટીને કંઈ અગરબત્તી જે રાખે ગુલાબજળ છાંટીને નાકનો વિષય રાખે છે, અને એર કન્ડિશનિંગ મૂકીને સ્પર્શનો વિષય, એમ પાંચેય ઇન્દ્રિયના વિષયોને ત્યાં ઉપસ્થિત રાખવામાં આવે છે. જીવ એક હારે બધાને ભોગવવા માટે તૃષ્ણા કરે છે, પણ પરિસ્થિતિ એવી છે કે વારાફરતી એક પછી એક જ એ વિષય કરી શકે છે. એક સાથે બે ઇન્દ્રિયનો વિષય કોઈ જીવ કરી શકતો નથી, પણ ઝડપથી ઉપયોગ ફેરવે છે તો એને એમ થાય છે કે પાંચે પાંચ મને મળે છે. ખરેખર તો એને આકુલતા સિવાય કંઈ મળતું નથી. પાછું બોલા તો બહારના બહાર જ રહીએ છે, પરમાણુ તો બહારના બહાર રહીએ છે, જીવમાં કાંઈ આવતું નથી, પણ એને એમ છે કે મને મળે છે. નાની એમ જોવે છે કે એને આકુલતા મળે છે, બીજું કાંઈ નથી મળતું. આકડો બની બનીને ઝાવા નાખે છે પણ હાથમાં કાંઈ આવતું નથી. જ્ઞાની હાચા કે ઓલોકભાઈ જેને મળે છે એમ લાગે છે એ હાચો, સાચું કોણ બે માંથી? તો કે જો એને તૃપ્તિ ન થઈ માટે જ્ઞાની સાચા, જો એને સુખ મળી ગયું હોત તો એ તૃપ્ત થયો હોત, અને પછી સુખ માટે એને ફરીને પ્રયત્ન કરવો ન પડે. પણ એ ખાલી રહ્યો, કાંઈ મળ્યું નહીં એટલે ખાલીને ખાલી રહી ગયો, થોડી પાછો લેવા માટે દોડે છે. એટલું જ નહીં, પાછા પરસ્પર આચાર્ય પણ કરે છે. એક તો આવું ગાંડપણ છે, આવો તૃષ્ણાનો રોગથી દુઃખી થઈ રહ્યો છે, અને પાછું એ કેવી રીતે વધારી શકાય એનો ઉપદેશ આપે છે બીજાને. જો આમ નહીં આમ કરો, તમે આમ ધંધો કરો, તમે આમ કરો, તમે આમ કરો, હું આ ચીજ અહીંયા મળે છે, અહીંથી લઈ આવો, આમ છે, આ ઘણું સારું છે. પરસ્પર આચાર્ય પણ કરે છે સંસારમાં, આવી રીતે સંસાર ચલાવાય તો સરખો સંસાર ચાલે, એમ પરસ્પર આચાર્યપણું કરે છે. અર્થાત એકબીજાને કહીને તે પ્રમાણે અંગીકાર કરાવે છે. તેથી કામ ભોગની કથા તો સૌને પ્રાપ્ત છે, સહેલાઈથી પ્રાપ્ત છે, કેમ કે સંસારમાં તો એ જ છે, બીજું કાંઈ છે નહીં. પણ હવે વાત કરે છે, નિર્મળ ભેદજ્ઞાનરૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર ભિન્ન આત્માનું એક પણ કે જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તો પણ કસાય ચક્ર એટલે કસાયના સમૂહ સાથે એકરૂપ જેવું કરવામાં આવતું હોવાથી ઢંકાઈ ગયું છે, અત્યંત ઢંકાઈ ગયું છે ભિન્નપણું. તે પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, પોતે અજ્ઞાની હોવાથી, પોતે આત્માને નહીં જાણતો હોવાથી, અથવા આત્મામાં સુખ છે એવું નહીં જાણતો હોવાથી, અને બીજા આત્માને જાણનારાઓની સંગતિને સેવા નહીં કરી હોવાથી આ એક જગ્યાએ સત્સંગને નાખ્યો છે અમરચંદ્રાચાર્ય. આખા સમયસારમાં જે પાયાની ગાથાઓ છે એમાં આ વાત કરી છે કે જીવે શું કર્યું, કામભોગ બંધનની કથા સાંભળીને અનુભવ કરી, શું ન કર્યું એને, કે સત્સંગ કર્યો નથી. બીજા આત્માને જાણનારાઓની સંગતિ કરી નથી અને એની સેવા પણ કરી નથી, ખાલી શું કરવો એવું નથી કીધું. જયચંદજી પંડિતે બે વાત ભેગી દીધી છે, શું કે એમને જ્ઞાનીનો સંગ કર્યો નથી અને જ્ઞાનીની સેવા પણ કરી નથી. એટલે સંગ કેવી રીતે કરવો એ હારે હારે જયચંદજીએ લખી નાખ્યું છે. કે જેને આત્માનું સુખ પ્રાપ્ત કરવું હોય એની પાસે ગરજુ થઈને એ સંબંધેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને એ કહે તેમ કરવું જોઈએ. સારો એવો ક્લાયન્ટ મળે તમને તો તમે શું કરો છો, ગરજથી વાત કરો કે આકોટા પડકારા કરો? જરાય તમારો ટોન બદલાય તો ગરાક હાલ તો થાય કે બીજું કઈ થાય. બહુ સારું કામ આપ્યું એવું હોય, 12 મહિને તમારે 1-2 લાખનું બિલ અમારું બનાવો, વાંધો નહીં, 2 લાખનું બિલ બનાવવાની છૂટ છે. તમારી પ્રેક્ટિસ 4 લાખની, 2 લાખનું એક ગ્રાહક પાછો બીજો મળે, હે, એની યાર કેવી રીતે વર્તો તમે? તમારું બધું કામ કરી દઈએ, તમે જે કેવી ફૂલ સર્વિસ આપશો, કેવી સર્વિસ આપશો, તમને બરાબર ખુશી થઈ જાવ એવી સર્વિસ આપશો, એનું નામ સેવા. સર્વિસ નામ એનું નામ સેવા. જેને જ્યાંથી કાંઈ લેવું હોય ત્યાં કેવી રીતે લેવાય એ જીવને શીખવવું પડે એવું નથી. શીખવું તમને કોલેજમાં એ નથી શીખડાવ્યું કે તમારે ગરજ તમારા ક્લાયન્ટની કેટલી કરવી, એવું શીખડાવે છે? એ તો ન ભણ્યો હોય ને, કોલેજમાં ન ગયો એને આવડે છે. દૂધની ગાય પાટું મારે તો પણ ખાઈ લેવી, અમારે ગુજરાતીમાં કહેવત છે. દૂધની ગાય પાટું મારે તો અરુણભાઈ બરાબર છે, વેપારી ખાસ બોલ્યા અમને વેપારમાં, સારો ગ્રાહક હોય, કમાણી કરાવી દેતો હોય, બે શબ્દ કોઈક વાર ખરાબ બોલી નાખે સાંભળી લેવા, કેમ કે ગરજ છે. એમ જાણે કોઈક વાર કડક પણ છે, ન ગમે એવું પણ કે આપણને ન રૂચે એવું પણ કે, કેમ કે આપણી રુચિ જુદી છે અને આ રુચિ બીજી જાતની છે, પાછી આ મોક્ષની રુચિ છે, પેલી સંસારની રુચિ છે, એટલે વિરુદ્ધ રુચિનો વિષય તો છે, ન ગમે એવી વાત છે, પણ સુખી થવું હોય તો એ વાત પણ સાંભળવી જોઈએ. એટલે એ વાત આચાર્ય દેવે લીધી છે કે આ જીવે આત્મજ્ઞાની એવા કોઈની સંગ કર્યો નથી અને સેવા પણ કરી નથી, એટલે કે પોતે સુખી થવા માટેનો પ્રયત્ન કર્યો નથી. આત્મિક સુખ શાંતિની પ્રાપ્તિ થાય એવો પ્રયત્ન અનંતકાળમાં જીવોએ કર્યો નથી, એટલે એને આ વાત પૂર્વે કદી આત્માની વાત સાંભળવા મળી નથી, એનો પરિચય નથી થયો આત્મજ્ઞાનીઓનો, અને આત્માના સુખનો અનુભવ પણ નથી થયો. તેથી ભિન્ન આત્માનો એટલે દેહાદી રાગાદી સર્વ પ્રકારના સંયોગથી ભિન્ન એવો જે આત્મા છે અને પોતાના સ્વરૂપથી એક અભેદ સ્વરૂપ છે એવું પ્રાપ્ત થયું નથી. એવું ભિન્નપણું અને એકત્વપણું એકત્વ વિભક્તપણું પ્રાપ્ત થયું નથી, એ સુલભ નથી થયું. અનંત કાળ ગયો, એટલા સંસારના જ કાર્યો કર્યા છે, એમની ધર્મના ક્ષેત્રમાં પણ એને આત્મજ્ઞાનીનો શૂન્ય સેવા નથી કરી અને મનમાંની રીતે પ્રયત્નો કર્યા છે તો એમાં નિષ્ફળ ગયો છે. ભાવાર્થ, ચોથી ગાથાનો ભાવાર્થ છે કે આ લોકમાં સર્વજીવો સંસાર રૂપી ચક્ર ઉપર ચડી પાંચ પરાવર્તન ભ્રમણ કરે છે, જેમ કુંભારના ચાકડા ઉપર માટીનો પિંડ મૂકો તો એ ફેર્યા કરે, એમ સંસારના ચક્કર ઉપર આ જીવો પરિભ્રમણ કરી રહ્યા છે. પાંચ પરાવર્તનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવ બધા પ્રકારના ભાવ કર્યા છે, બધા પ્રકારના ભાવ કર્યા છે અને બધા ક્ષેત્રની અંદર એ જન્મ મળ્યો છે, બધા કાળની અંદર જન્મ મળ્યો છે, બધા પુદ્ગળ પરમાણુના સંયોગ એને મળી ચૂક્યા છે, એ બધું થઈ ચૂક્યું છે અને પરિભ્રમણ કરતો કરતો દુઃખી થઈ રહ્યો છે. નાનીઓએ એક વાક્યમાં આખા સંસારનો ટોટલ માર્યો છે, એક જ વાક્યમાં કે આ સંસાર કેવળ ક્લેશરૂપ છે, દુઃખરૂપ છે અને શોકરૂપ છે. કેવો છે? કેવળ ક્લેશરૂપ છે. પણ ક્યારેક આપણને પ્રતિકૂળતા થાય ત્યારે ક્લેશ થાય, પ્રતિકૂળતા આવે ત્યારે ક્લેશ થાય ને દુઃખ લાગે છે. પાછો એ સંસાર મીઠો લાગે છે ત્યાં આપણે ભૂલા પડી જઈએ છીએ. જ્યારે એ મીઠો લાગે છે ત્યારે દુઃખી થવાનું ઝેર એ વખતે પીવામાં આવે છે. ક્યારે પીવામાં આવે છે? જ્યારે મીઠો લાગે છે ત્યારે. આ દ્રષ્ટાંત બીજું પણ છોકરાને ત્યાં છોકરો જન્મે એટલે હોમના પેટમાં હોય ત્યારથી હરક ચડવા માંડે એને, પછી હેમ ખેમ સુવાવટ થઈ જાય ત્યારે રાજી થાય, પછી જરાક હશે ત્યાં રાજી થાય, જરાક તોતડું બોલતા શીખે ત્યાં રાજી થાય, પણ હાલવા માંડે, બેસવા માંડે, નિશાળે જવા માંડે, બધા તબક્કે એને રસ ચડવા માંડે. ભૂતકાળમાં એનો ફોન કરવા આવેલો ગુંડો હોય પાછો, એ જ જે પાછો એના ઘરે આવ્યો હોય, ત્યાં ભાગતો ફરતો હતો, કેમ કે મારો હતો, હવે હવે મારો જ છે, મારો મારો પૌત્ર, દીકરાનો દીકરો, મારો થયો કે નહીં, મારો થયો કે નહીં, ક્યાં છરી લઈને મારતો હતો, આ વગર છરીએ મારે છે, ઝેર પીવડાવે છે ને, ઝેર તો પોતે પીએ છે, તો ક્યાં એને ખબર છે, પોતે રસ લીએ છે, પછી ઓલો મોટો થઈને જરા ખામો થાય, પ્રતિકૂળ ચાલે એટલો રિએક્શન આવે બરાબરનો, હે મેં આમ કર્યું તું તારા હાટો, મેં આમ કર્યું તું તારા હાટો, મેં તારા હાટો આમ કર્યું, ખોટી વાત છે તારી, તે તારા રાગને માટે કર્યું, હવે તને દ્વેષ થાય છે. પણ આ સંસાર છે કેવળ ક્લેશરૂપ દુઃખરૂપ છે. એ જ્ઞાનીઓએ પોતાના ઘણા ભાવના અનુભવનો નિચોડ એક વાક્યમાં મૂક્યો છે અને જેથી સમજાય તેથી આત્મકલ્યાણના રસ્તે ચડી ગયું. જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સંસારના કાર્યોને હોંશું ચડશે, રસ આવશે. ત્યાં સંસારમાં જીવોને મોહકર્મ ઉદયરૂપ પિશાચ, મોહકર્મના ઉદયરૂપ પિશાચ ભાંસરે દોડે છે. કેવા શબ્દો વાપરો? પેલા મોહને ભૂતળું કીધું હતું, હવે એ ભૂતને પાછો સામાન્ય ભૂત હોય બહુ તીખળ કરે, બહુ હેરાન ન કરે, પણ પિશાચ હોય ને, ભૂત પિશાચ ડાકણ વધારે તકલીફ આપે. એટલે એટલું બધું ગાનપણ કરાવે એ પોતાને કેટલું નુકસાન કરે એને ખબર ન પડે. એ મોહકર્મનો ઉદય છે, એ પિશાચ છે, એટલે જીવને ઘણી તકલીફ આપે છે. અને બળદિયાની જેમ, બળદિયાને જે બાંધે એને ધ્વાસ રૂપીએ છે, ગાડા સાથે બાંધે ને છટકીને ક્યાંય જઈ ન શકે એવી રીતે બાંધે, એવી રીતે બાંધે છટકીને ક્યાંય જઈ ન શકે એવી રીતે બાંધે, એવી રીતે ધ્વાસરૂપ એ મોહકર્મ એને જોડે છે. પોતાના મોહથી પોતે સંસારના કાર્યોમાં જોડાય છે. તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને ઘણું દુઃખ ભોગવે છે, પીડાનું દુઃખ ભોગવે છે. અને તે દાહનો ઈલાજ ઇન્દ્રિયોના રૂપ રંગ રસ આદિ વિષયોથી, વિષયોને જાણીને એની એ બાજુ દોડે છે. પછી જે દાહ ઉત્પન્ન થાય છે, ઈચ્છાનો ભડકો બાળે છે એને, એટલે એ ઈચ્છા પૂરી કરવા માટે પાછા વિષયો તરફ દોડ લગાવે છે, ધમક લાવે છે. જેમ હરણિયા મૃગજળ પાછળ દોડે તેમ વિષયોને જાણીને તે તરફ દોડે છે તથા પરસ્પર વિષયોનો જ ઉપદેશ કરે છે. એ તો પોતે પણ એ કરે છે ને બીજાને પણ એનો જ ઉપદેશ કરે છે. તમે આમ કરો તો તમને વધારે મળે ને આમ કરો તો તમને વધારે ફાયદો થાય. ઉપદેશ તો દેને મેં હોશિયાર, ઉપદેશ દેને મેં તો હોશિયાર. ગુરુપદ મિલતા ને તો સુનતા હે, અપન ગુરુ હો જાતે હૈ સમજાને કે લીએ, વો ભી સમજતા હૈ કે ચલો અપને તો અપના કા તો લાભ કી બાત કરતા હૈ ને, બને ને ગુરુ બન કે બેઠા અપને કો ક્યા હૈ, અપના લાભ હોતા હૈ ને. જીવ વગર જોતું અનર્થ દંડ કેટલો ભરી લે છે એને પોતાને ખબર નથી. લાગે બરાબર લાગે, અનુમોદન નો દોષ એવો લાગે કે એ જગ્યાએ તમે હોય તો એ ધંધો ડબલ જોરથી કરો, કેમ કે કરવા જેવો તમારા અભિપ્રાય માટે. ગારવારે માછલી ની ઝાડ બનાવે એડવર્ટાઇઝ આવે છે એના ઉપર, કોઈ તમારે વધારે વધારે માછલીઓ મારવી હોય તો અમારી ઝાડ લ્યો. તમે એમ કહો ભાઈ કંપનીના શેર લ્યો ને બહુ સારું કમાય છે, માછલી મારતા મારતા કમાણી બહુ સારી કરે છે, આપણે એના શેર લ્યો. એ પોતે માછી મારતો, માછી મારવા જતો નથી પણ પોતે માછી માર. આ સંસારમાં દુઃખી પ્રાણીઓ જોવામાં આવે છે, દયા આવે એવા કેવા કેટલાક પ્રાણીઓને દુઃખી થતા જોઈને દયા આવે. એ કેમ દુઃખી થાય છે એનો વિચાર કરવો જોઈએ, એ દુઃખી કેમ થયા, કે એનું દુઃખ આપણે જોઈ શકતા નથી. ભોગવવાની વાત પછી રહી, જોઈ પણ શકતા નથી એવા દુઃખી પ્રાણીઓ જોવા મળે છે. કે શું કરવા દુઃખી થયા, કે અમથા અમથા એવા કર્મ માંડ્યા હોય એને કાંઈ લેવા દેવા કાંઈ હોય નહીં, પણ અવિવેકથી ને અજ્ઞાનથી જીવ પોતાને કેટલું નુકસાન કરે છે એની પોતાને ખબર રહેતી નથી. પરસ્પર એ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે વિષયોની ઈચ્છા અને એ વિષયોને ભોગવવું, એ બેની કથા તો અનંતવાર સાંભળી છે, બીજાનું જોઈને પરિચય પણ કર્યો છે. અને અનુભવ પણ કર્યો છે, બધું કર્યું છે. અને અનંતવાર એ થયું છે માટે સુલભ છે. અનંતવાર એવી બધી પ્રાપ્તિ થઈ છે માટે એ સુલભ છે. પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી જ થયું નહીં. જુઓ કેવી શૈલી લીધી છે. સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એ ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પોતાનો આત્મા છે. ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ લીધો છે, કેમ કે ચમત્કારિક સુખ એમાંથી ઉત્પન્ન થાય છે, ચમત્કારિક જ્ઞાન એમાંથી ઉત્પન્ન થાય છે. એક આંખની ચણાની દાળ જેટલી અહીંયા જગ્યામાંથી આખું મુંબઈ જોવે, હિમાલય હોય તો હિમાલયને જોવે, એનું આંખ બેઠા બેઠા માપ કાઢે કે આટલા હજાર ફીટ ઊંચો છે. જ્ઞાને ચમત્કારી ક્યાં ગયા વગર, હિમાલય ઉપર ગયા વગર હિમાલયનું જ્ઞાન થાય, નીચે જમીનમાં ગયા વગર અહીંયા પેટ્રોલ છે એનું જ્ઞાન થાય, પેટ્રોલિયમ પડ્યું છે એનું જ્ઞાન થાય, ચમત્કાર છે કે નહીં? આ તો બધું સંસારિક જ્ઞાન છે. આત્માનું જ્ઞાન તો એથી બહુ ચમત્કારી છે. જગતની તમામ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિ આત્મજ્ઞાનીના પગ પાસે આળોટે છે. તો એ આત્મા કેટલો માન છે, એવો ચમત્કારિક આત્મા છે. અત્યારે તો કોઈની પાસે એવી સંપત્તિ નથી, પણ મનુષ્યની ઊંચામાં ઊંચી પુણ્યની સંપત્તિ વાળો ચક્રવર્તી આપણે ત્યાં કહેવાય છે, જેના ઘરે છ ખંડનું રાજ છે. છ ખંડનું રાજ એટલે આ જે અત્યારનું વિશ્વ છે એક ખંડનો ભાગ છે, એક ખંડ પૂરો નથી. રશિયા અમેરિકા સુધીનું બધું આવી જાય એ બધું એક ખંડનો ભાગ છે. છ ખંડ કેટલું મોટું હશે? આ તો એક ખંડના ભાગમાં 250 દેશ છે પાછા. કેટલા? 250 દેશો છે. પેલો તો છ ખંડનો રાજા એક જ કે જેનું ફ્લોરિંગ મણિરત્નની લાદીઓ હોય બધી, રત્નો નીચે હાલવા માટે ટાઇલ સાંભળીએ નહીં, માટીની નહીં, ટાઈ નાખલે નહીં. એટલી સંપત્તિ વાળાએ આપણા જે થયા એમાં ભરત ચક્રવર્તી સૌથી પહેલાં થયા, પછી ત્રણ તીર્થંકરો શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ ભગવાન, એ ત્રણેય ચક્રવર્તીઓ થયા. 12 ચક્રવર્તીમાંથી આ 4 તો પ્રસિદ્ધ છે. એને કોઈ ખામી તો હતી નહીં, 5 ઇન્દ્રિયના વિષયોને કોઈ ખામી તો હોય નહીં, છતાંય તે આત્માનું સુખ લેવા માટે એને બીજો રસ્તો પકડ્યો. એમનો કોઈ મહાવિવેક પ્રસિદ્ધ કરે છે. એનો વિવેક કેટલો હતો, કેમ કે જીવ જ્યાં સુખ નથી ત્યાંથી સુખ લેવાનો પ્રયત્ન કરે છે. મોટો પ્રોબ્લેમ છે આ, સુખ દુઃખનો મોટો પ્રોબ્લેમ છે. ખબર નથી એટલે બીજી રીતે સોલ્વ કરવા જાય છે ને દુઃખી થાય છે. આપણે ત્યાં માધ્યમિક ચર્ચા ચાલી હતી, એમાં એક વાત ચાલી, તો બેનશ્રીના પ્રશ્નોત્તરમાંથી વાત ચાલી હતી. જગતના બધા જીવોને સૌથી મોટી સમસ્યા હોય તો સુખ દુઃખ સંબંધીની છે. છે નહીં? છે. પૈસા સંબંધીની નથી, કેમ પૈસાવાળા તો હિપ્પી થઈ ગયા કે થઈને અહીંયા ઘણા આવી આવ્યા, ખુલી બાજુ છે, મલ્ટીમિલિયનર. પણ એને ગાંજો ચરસ પી એને ઘેનમાં રહેવું પડે છે. અહીંયા આવ્યા પછી હજી એને ગાંજો ચરસ પીને ઘેનમાં રહેવું પડે છે. પૈસાવાળા માણસો ભિખારી જેવા દેખાય છે, પણ છે ભિખારી નથી. પણ એ સુખ દુઃખની સમસ્યા સંસારના પ્રાણીઓ સોલ્વ કરી શક્યા નથી, હલ કરી શક્યા નથી. બધાને પૂરેપૂરું હંમેશના માટે સુખ જોઈએ છે, અને કોઈને કિંચિત માત્ર એક દુઃખનો કણિયો પણ એક સેકન્ડ માટે જોતો નથી. આ બધાનો અભિપ્રાય છે. તેમ છતાં એ સમસ્યાને કેવી રીતે સોલ્વ કરવી એનો ઉપાય નહીં જાણતા હોવાથી સુખ પ્રાપ્ત કરવાને બદલે સુખ પ્રાપ્તિના પ્રયત્નમાં દુઃખને પ્રાપ્ત કરે છે. આ પરિસ્થિતિ છે. હવે જે દુઃખ છે એ બે પ્રકારના છે. દુઃખને પ્રાપ્ત કરે છે એમાં દુઃખના બે પ્રકાર મુખ્ય છે. પછી પેટા પ્રકાર એક એકના ઘણા છે, અસંખ્ય છે, પણ મુખ્ય બે પ્રકાર છે. એક પીડા અસાતાની, શરીરમાં રોગ થાય એની જે પીડા થાય એ એક દુઃખનો પ્રકાર છે. દુઃખ કોનું વધારે છે? પીડાનું નહીં, ટેન્શન. ટેન્શનમાં આવેલો માણસ પીડા ભોગવવા તૈયાર છે, ટેન્શન ભોગવવા તૈયાર નથી. સળગે મરી જવા માટે, મૃત્યુને પસંદ કરે, પીડાને પસંદ, ટેન્શનને પસંદ નથી કરતો, અને મરવા માટે પીડા ભોગવવા તૈયાર છે. ઘેર ખાય, દરિયામાં પડતું મૂકે, પાટા નીચે સૂઈ જાય, કે ઘાસલે છાંટીને સળગે ટેન્શનમાંથી છૂટવા માટે. આ ટેન્શનનું સોલ્યુશન જ્ઞાનીઓ ગુતી નાખ્યું ગુતું છે કે તમારી કોઈ પણ હર હાલતમાં તમે દુઃખી જ ન થાવ, ટેન્શન આવે જ નહીં. બોલો એની કિંમત કેટલી હવે ગયો? એની બહુ મોટી કિંમત છે. અને તેથી કોઈ પણ ભોગે એ વાત સમજે છે કે કોઈ પણ ભોગે એ રસ્તે જવા માંગે છે. એ વાત જેને બરાબર સમજાણે કે મારો કાયમનો નિવેડો આવી જાય કે ક્યારે હું દુઃખ ભોગવું નહીં અને હું હંમેશના માટે સુખી થઈ જાય એવો આ એક ઉપાય છે, એની ખાતરી થઈ જાય એને થોડાક પ્રયોગો કરીને, પછી એને કોઈ કટકા કરી નાખે ને મારીને, તો એ રસ્તો ન છોડે. પછી કોઈ દિવસ એ રસ્તેથી પાછો ન મળે એને. આ સિવાય બીજો કોઈ સુખી થવાનો ઉપાય નથી ને, નહીં તો દુઃખી 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 કેટલો દુઃખી થઈ જઈશ એનો કોઈ હિસાબ નહીં રહે. એટલે એ ઉપાય સમજાવવા માટે મુનિઓએ, દિગંબર મુનિઓએ તો જંગલમાં રહીને નિર્વસ્ત્ર અવસ્થામાં આ બધા ગ્રંથો લખ્યા. નિષ્કારણ કરવાથી એમને કોઈ કારણ નહોતું. આ પુસ્તક લખવા પાછળ એમને કોઈ સ્વાર્થ નહોતો કે મને કોઈ આહાર પાણી વરાવે, કેમ કે ઉદ્દેશ્ય આહાર લેતા નહોતા, કપડા તો પહેરતા નહોતા, કોઈ ચીજનો પરિગ્રહ એટલે પૈસાની જરૂર નહીં. માત્ર આહાર પાણી પૂરતી રહી, પણ એમાં એને પ્રતિજ્ઞા લીધેલી હોય છે કે કોઈ મારા માટે બનાવે તો મારે ખાવું, પ્રાણ જાય તો એનો. એવા નિષ્પ્રભ મહાત્માઓએ જંગલમાં રહીને આટલા મોટા વોલ્યુમ લખ્યા, કોના માટે લખ્યા? કે જગતને સળગતું જોયું, દુઃખી થતું જોયું, અને એ વિદ્યા એમની પાસે હતી, એ વિદ્યા એ સાથે લઈ જઈએ લઈ ગયા પાછા. એમાંથી એમને થોડી કાંઈ મુક્તો જાઉં, સુખી થવાની વિદ્યા હું તો મારી વિદ્યા તો મારી સાથે રહેવાની છે તો હવે હંમેશને માટે, પણ થોડીક વિદ્યા અહીંયા હું મુકતો જાઉં. જે કોઈને એ વિદ્યા આવડશે એ સુખી. એટલે નિષ્કારણ કરુણાથી એમણે આ શાસ્ત્રો લખ્યા છે. ભાગશાળી હોય એ એનો લાભ ઉઠાવે છે, જેના નસીબ ન હોય એનો બીજો કોઈ ઉપાય છે નહીં. શું કે છે કે ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહીં, પોતાથી પોતાને કદી થયું નહીં, શાસ્ત્રો વાંચવા મળેલા તો નથી થયું. અગિયાર અંગે નવ પૂર્વ ભણી ગયો, ભણ્યો પણ ગણ્યો નહીં, અને જેમને તે જ્ઞાન થયું હતું તેમને સેવા કદી કરી નહીં. સંગતિ શબ્દ નો વાપરો, સેવા જ વાપરો છે જયચંદ્રીએ તો. તેથી તેની કથા એટલે વાત કદી ન સાંભળી, ન તેનો પરિચય કર્યો અને ન તેનો અનુભવ પણ થયો. સુખી થવાની વાત એને જે રીતે સાંભળવી જોઈએ એ રીતે સાંભળી નહીં. એ સુખી થયા છે એનો પરિચય કર્યો નહીં, જોયા નહીં, એના એના સુખને જોયું નહીં, ત્યાં કેટલા શાંત છે. તે મુનિઓ એટલા શાંત હોય છે, એટલા શાંત હોય, જોનારાને શાંતિ ઉપજે, પણ ઉપર ઉપસમ રસના શાંત રસના ઢાળામાં ઢાળી દીધા હોય. ભગવાનના પ્રત્યેમાં કેટલા શાંત, દર્શન કરનારને શાંતિ મળે છે કે નથી મળે, કેમ કે અનંત શાંતિ પ્રગટ થઈ છે. શાંતિ નું વેદન જોવે એને શાંતિ ઉત્પન્ન થયા વગર, પણ એનો પરિચય કરેલો સમજાય. મિત્ર ઓઘે ઓઘે એ વાત નથી સમજાતી, આ શાંતિ ની મૂર્તિ છે એ ઓઘે ઓઘે નથી સમજાતું. શાંતિ ની ચાહના હોય અને શાંતિ ની ચાહત માં ઉભો હોય ને એ શાંત મૂર્તિ ને જોવે ને ત્યારે એને અસર આવે બરાબર. શાંતિ તો એટલી હોય છે કે ધ્યાનસ્થ અવસ્થામાં વિરાતા હોય જંગલમાં તો વાઘ ને ચિત્તા જેવા અને સર્પ જેવા ક્રોધી પ્રાણીઓ આવીને શાંતિથી બેસી જાય નહીં આજુબાજુ. અને હરણિયા માણસ જોઈને ભાગે, એના બદલે એને કચોળ આવતી હોય તો એનું શરીર ઘસાય નહીં. અરે આ તો સ્થિર બેઠેલા છે ને, આમ પડી ગયો હોય એટલે એમ થાય કે આ તો કઈક લાકડાનું ઠૂંઠું અહીંયા લાગે છે, પથરો તો લાકડું સમજીને હશે ડરે નહીં. ડરપોક પ્રાણી છે મનુષ્ય, એવી શાંતિ હોય છે એનો પરિચય કર્યો નથી. અને એવી શાંતિનો આ જીવે કદી અનુભવ કર્યો નથી, માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, માટે તેની પ્રાપ્તિ સુલભ નથી. અનંત કાળ ગયો હજી સુધી આત્મ શાંતિ પ્રાપ્ત કરી નથી, એ બતાવે છે કે આ ચીજ સૌથી દુર્લભ છે. પુનિના યોગે શેઠ શ્રીમંત સાહુકાર શેઠીઓ થયો, રાજા થયો, મહારાજા થયો, ચક્રવર્તી થયો, દેવલોકનો દેવ પણ થયો, પણ આ વસ્તુ મળી નથી, આત્મશાંતિ હજી સુધી મળી નથી, માટે એ બધા છે દુર્લભ છે. એમ એની દુર્લભતા સમજાવવા માટે આ સમીસારની ચોથી ગાથા કુંકુંદાચાર્ય દેવે લખી છે. એટલે આચાર્ય દેવે એટલી વાત કર્યા પછી પોતાને એક નિર્ધાર થાય છે કે તો આ શાસ્ત્રમાં મારે આ જ વિષય કહેવો કે આત્માને શાંતિ કેવી રીતે મળે, કે ભિન્ન આત્માનું એકત્વ પરથી ભિન્નપણો અને પોતાથી એકપણો અનુભવ ગોચર થાય ત્યારે એને સુખ શાંતિ થાય. એ વાત સમજાવી છે મારે, એટલે આ ગ્રંથની અંદર અમે આ વાત દર્શાવશું, કહેશું. તમે અનુભવથી એને પ્રમાણ કરજો, તેનાથી પ્રમાણ કરજો, અનુભવથી પ્રમાણ કરજો એટલે માન્ય કરજો, પ્રમાણ કરવું એટલે માન્ય કરવું, એમને માન્ય નહીં કરતા, મારી હાય હા એમને એમ નહીં રાખતા. વિશ્વાસ રાખો ત્યાં સુધી વાંધો નથી, અવિશ્વાસની દ્રષ્ટિએ નહીં જોવા, કેમ કે એને નિષ્પ્રહી મહાત્માઓ છે, નિષ્કારણ કરુણાથી તે છે. એટલે વિશ્વાસથી એમની વાત સાંભળવી, પણ માન્ય કરવી હોય ત્યારે એ કહે એ પ્રમાણે પ્રયોગ કરીને અનુભવ કરીને માન્ય કરવી. એમ પણ એમને સાથે સાથે વાત કરી છે, અને ક્યાંક બોલવામાં ભૂલ થઈ જાય, શબ્દ ફેર થાય, વ્યાકરણને ભૂલ થાય, તો એને મુખ્ય નહીં કરતા. આટલી વાત એમણે પાંચમી ગાથામાં કરી છે. તમ એકત્વ વિભક્તમ દર્શયેમ અહમ આત્મનઃ સ્વવિભવેન યદિ દર્શયેમ પ્રમાણમ સ્ખલેયમ છલમ ન ગૃહીતવ્યમ. તે એકત્વ વિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું, દર્શયે દેખાડું છું, આ શાસ્ત્રમાં હું બતાવું છું. કુંકુંડાચાર્યની કથા, મારા નિજ વૈભવથી એટલે હું સુખી થઈને સુખનો ઉપાય બતાવું છું, અનુમાન કરીને કહેતો નથી. પોતાને આત્માના સુખનો વૈભવ પ્રીત્યો છે. દિગંબર મુનિ વૈભવશાળી છે એમ કહેશે, ઠીક, મારા વૈભવથી કહેશે એમ કહેશે. કયો વૈભવ છે? પૌદ્ગલિક વૈભવ નથી, ભૌતિક વૈભવ નથી, આત્મસન્માનની સુખ શાંતિનો વૈભવ છે, જ્ઞાનનો વૈભવ છે એમની પાસે. તો કહે છે કે હું મારા વૈભવથી કહીશ, એમને હું નહીં કહું, ખાલી ઉપદેશ નથી કરતો. એવી દશા પ્રગટ કરીને પ્રૂફ સાથે વાત કરું છું. તો હું જો દેખાડું તો તમે એનો સ્વીકાર કરજો, અને જો કોઈ ઠેકાણે વાતમાં કઈ ચૂક લાગે તો છળ ન પકડશો, છળ ન ગ્રહણ કરશો. છળ ગ્રહણ કરવો એટલે નાની એવી ક્ષતિને મોટી ગણી કરીને મોટી વાતનો અસ્વીકાર થાય એવી ભૂલ નહીં કરતા. છળ ગ્રહણ કરવામાં એવો પ્રકાર બને છે કે નાની વાતને મોટી કરી નાખે અને મોટી વાતને ગૌણ કરી નાખે, એનું નામ છળ પકડ્યું. કેમ જેમ કે જૈન શાસ્ત્રોમાં, જૈન સંપ્રદાયની પરંપરામાં તીર્થંકર ભગવંતોને મૂર્તિ મંદિર બનાવીને સ્થાપના કરવાનો પ્રણાલિકા ચાલે છે, અનાદિથી ચાલે છે. અને કુદરતે એ વાત મંજૂર કરેલી છે અથવા ઊભી કરેલી છે. અકૃત્રિમ જૈન મંદિરો અને અકૃત્રિમ જૈન પ્રતિમાઓ ત્રણેય લોકની અંદર છે, ઉર્ધલોકમાં પણ છે, મધ્યલોકમાં છે અને અધોલોકમાં પણ છે. એની સંખ્યા કેટલી છે એ પણ આપણા શાસ્ત્રોમાં છે, અમુક લાખોની ટોટલ છે સંખ્યા, અમુક લાખોમાં જાય છે, આપણા પૂજામાં આવે છે. એ પ્રતિમાઓને એ મંદિરો કોઈએ બનાવ્યા નથી, અનાદિથી એવી સ્થિતિ ચાલી આવે છે પુદ્ગલ પરમાણુની, મંદિરોને અને પ્રતિમાઓને કોઈએ બનાવ્યા નથી, કોઈએ પ્રતિષ્ઠા કરી નથી, ત્યાં કાંઈ લાંછન નથી, ચિહ્ન નથી, પ્રતિમાને પ્રશસ્તિ લખેલી નથી, કાંઈ નથી. આ જગતમાં દેવોને નામે ઘણા પૂજાય છે, દેવોને નામે ઘણાના મંદિરો છે, ઘણા દેવોના મંદિરો છે, ઘણા સંપ્રદાયો ચાલે છે, પણ કોઈના અકૃત્રિમ મંદિરો અને મૂર્તિઓ જિનેન્દ્ર સિવાય નથી, જિનેશ્વર સિવાય નથી. આ એ કુદરતની બહુ મોટી દેન, અનાદિથી કોઈ પણ આત્માને એ રસ્તે ચડાવવા માટે છે. શાના માટે છે? આ કોઈ પણ જગતમાં રઝળતા ભટકતા જન્મ મરણ કરીને દુઃખી થતા આત્માને જિનેન્દ્ર બનવા માટે નહીં, નો સંકેત અમારી જતો છે, કુદરત નો સંકેત છે. કોઈના પ્રતિમાઓ ને કોઈના મંદિરો નથી, જિન પ્રતિમાઓ ને જિન મંદિરો છે લાખોની સંખ્યામાં. આ એ કુદરતની વ્યવસ્થા છે. કાબુ તો શું છળ પકડવાની વાત આપણે ચાલી હતી, એમાંથી આ વાત લીધી છે. જૈનના એક સંપ્રદાય એનો નિષેધ કર્યો, મૂર્તિ ની પૂજા થાય નહીં ને મંદિર બનાવાય નહીં. બરાબર છે, તમે એમાં જતા ને? ગુરુદેવ પણ એમનો જન્મ પણ એમાં થયો હતો, સ્થાનક પાછી સંપ્રદાય. એ લોકો મૂર્તિ પૂજા અને જૈન મંદિર બનાવવાનો વિરોધ કરે છે, નિષેધ કરે છે. છળ શું પકડે છે કે જૈનો અહિંસાવાદી છે, ભગવાનનો ઉપદેશ હિંસા કરવાનો છે નહીં, ને જો તમે મંદિર બનાવો તો મકાન બનાવવામાં હિંસા થાય એવું કરાય જ નહીં, એવું ધર્મની અંદર એવું હોય શકે જ નહીં. પછી ઉપાશ્રય બનાવે, આ છળ કોને કહેવાય? તો પોતે કરે પણ પોતાને ગમતું હોય એવું, ન ગમતું હોય એવું બીજા કરે અને ના પાડે, પાછું એવું પોતે કરે ભળતો. તે ઉપાશ્રય બાંધે અને પોતાને રહેવા માટેનો બંગલો પણ બાંધે, ત્યાં હિંસા નથી દેખાતી. પણ જિનેશ્વર દેવ નું મંદિર બાંધવું હોય તો એને હિંસા દેખાય છે. કુદેવી ને ન માનતા હોય તો આવું અપાશર તો બાંધ્યા જ છે ને, અને પોતે કે થોડાક જંગલ માં રહીએ છે, એ મકાન માં જ રહીએ છે ને. એટલે કોઈ ભાડે રહેતા હોય તો કોઈ બંધાવેલો એમાં રહીએ છે કે નહીં, એનું ત્યાં હિંસા નથી થઈ, નથી થતી. પણ છળ પકડે છે, હિંસા થાય એમાં થોડું પાપ થાય છે. થોડું શું કરવા કહીએ છે કે પુણ્ય બહુ મોટું થાય છે, માટે સેંકડો વર્ષ સુધી હજારો ને લાખો મનુષ્યો એ મંદિર ની અંદર આવીને પુણ્ય બાંધશે, અને કેટલા જ્ઞાનીઓ થઈ જશે ભગવાનને દર્શન કરતા કરતા, અને મોક્ષ વ્યા જશે. એવડી મોટી વાત એમને દેખાતી નથી, બધી હિંસા થાય છે અને પાછા પોતે હિંસા કરે છે દેખાતો નથી, માટે એને છળ પકડ્યો એમ કહેવાય છે. આ સમસ્ત દ્રષ્ટાંત છે છળ પકડવાનો. પણ જીવ નાની મોટી બાબતમાં આવો છળ પકડતો હોય છે, કેમ કે કોઈ આપણા આત્મકલ્યાણની વાત કરે તો એની ભૂલ જોવી, એ છળ પકડ્યો કહેવાય. તો મને તો મારો હિત થાય એવી વાત કરે છે ને, મારે બીજી વાત શું કરવા મુખ્ય કરું એમ. આચાર્ય મહારાજ પોતે આપણને આત્મકલ્યાણનો ઉપદેશ દેતા હોય ત્યારે એ ઉપદેશમાં એમણે ગ્રામેટિકલ મિસ્ટેક ક્યાં કરી એ જોવા બેસાય? આપણે આ શ્લોક લખો ને પણ આમાં વ્યાકરણની ભૂલ છે. આપણે આ વિભક્તિ અહીંયા ન લાગુ પડે. એ તો જોઈશ નહીં, એ જોવા જઈશ તો હું શું કહેવા માંગુ છું એ તને નહીં સમજાય. એટલે એટલું કુમકુંડાચાર્ય લખી નાખ્યું છે કે હું તને તારા પરમ કલ્યાણની વાત કરું છું, એ વખતે તું છળ નહીં પકડતો, કોઈ જાતનો છળ નહીં પકડતો. એમ કહીને આ ગાથામાં એમણે પોતાને જે આત્મકલ્યાણનો ઉપદેશ કરવો છે, ગુરુના સ્થાને છે આચાર્ય મહારાજ, ઉપદેશ કરે છે જગતના જીવોને, એની પ્રતિજ્ઞા કરી છે કે હું તમને તમારા કલ્યાણ મૂર્તિ એવા આત્માનું સ્વરૂપ બતાવીશ, અને એનો અનુભવ કેમ થાય ને તમે સુખી કેમ થાવ એની રીત, એની કાર્ય પદ્ધતિ, એનો પ્રયોગ પણ હું તમને બતાવીશ. અને એવું કહેવાની હું આ ગાથામાં પ્રતિજ્ઞા લઉં છું. હવે આ ગાથાની ટીકા કરતા કરતા અમૃતચંદ્રાચાર્યજી પોતાના આત્મદશાના વૈભવની પણ વાત કરે છે કે અમને પણ ઘણી આત્મશાંતિ પ્રાપ્તિ છે, ખાવા પીવાની રહેવાની પહેરવાની ઓઢવાની કોઈ વ્યવસ્થા નહીં હોવા છતાં અને એ વ્યવસ્થાનો અમે ત્યાગ કર્યો છે, છતાં પણ અમે કેટલા સુખી છીએ એ તમે જોઈ શકો છો નજરો નજર. નહીં તો શું છે, દુનિયામાં રોટી કપડા ને મકાન આ ત્રણ જીવન જરૂરિયાતની ચીજ એમિનિટીઝ ઓફ લાઈફ કહેવાય છે, એના વગર ચાલે નહીં, સંસારી જીવોને જીવી ન શકાય. ત્યારે એમણે કીધું કે આ ત્રણેય મૂક્યા અને આ હાલી નીકળ્યા જંગલમાં, બોલો હવે અમારે કોઈ મકાનમાં રહેવું નથી, કપડાં તો અમે પહેરવાના નથી અને આહાર માટે નીકળશું પણ અમારા માટે બનાવ્યો હશે તો નહીં લઈએ, ઉદ્દેશ એક આધા કર્મી આહાર અમે નહીં લઈએ, અમે બનાવશું નહીં, અમારા માટે કોઈ બનાવતા હશે તો એનું અનુમોદન કરશું. એટલો નિયમ, એટલો સંયમ, એટલી પ્રતિજ્ઞા કરીને પછી એ આત્મશાંતિની અંદર ઝૂલે છે. શું કરે છે? આત્મશાંતિની અંદર ઝૂલે છે, શાંતિના ઝૂલે ઝૂલે છે, એ જગતને પ્રગટ દેખાડે છે અને એ વાત પોતે આચાર્યદેવ કરે છે. આચાર્ય કહે છે કે જે કાંઈ અમારો આત્માનો નિજ વૈભવ છે આ સુખ શાંતિનો, તે સર્વથી તેનાથી વૈભવથી હું વાત કરું છું, એ વૈભવ ઉપર ઉભો રહીને વાત કરું છું. દાનની વાત ભિખારી કરે એ નકામી, પૈસાની કોઠણી છૂટી મૂકીને દાનની વાત કરે એ સાચો. એમ અમે જે વાત કરીએ છીએ એ પ્રૂફ સાથે એવી સિદ્ધિ પ્રાપ્ત કરીને વાત કરીએ છીએ, કોકની વાત કરતા નથી. મારા આત્માનો નિજ વૈભવ છે તે સર્વથી એ પ્રગટ કરીને આ એકત્વ વિભક્ત આત્માને દર્શાવીશ એવો મેં નિર્ણય કર્યો છે, એવું દર્શાવવાનો વ્યવસાય, એવો પરિશ્રમ, એવો ઉદ્યમ કરવાનો મેં નિર્ણય કર્યો છે. હવે મારા આત્માનો વૈભવ કેવો છે હું તો દેખાડવા માંગુ છું, એમ કે છે અમૃતચંદ્રાચાર્ય. બહુ સરસ વાત કરી છે, વૈભવ તો દેખાડ્યો છે કે મેં આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, પણ એ મારા ગુરુની કૃપાથી કરી છે. શું લીધું? હરિભક્તિને પાછી એ વાત નાખી. નાનીઓ હોય, મુનિઓ હોય, આચાર્યો હોય અને લાયક મુમુક્ષુ હોય, એ પુરુષાર્થથી ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે ને એ ચડાવે ગુરુના ખાતે. એ ખાતું એવડું મોટું છે કે ગમે એટલું નાખો ભારે ન થાય, નહીં તો બહુ રકમ ખતવાથી ખાતું ભારે થઈ જાય ને. પુરુષાર્થ પોતાનો, રિદ્ધિ સિદ્ધિ પોતે પ્રાપ્ત કરે અને કહે કે તમારા ગુરુની કૃપાથી છે, એમ કરીને વાત કરે છે. કેટલી નમ્રતા છે, બહુ સરસ ટીકા કરે છે અમૃતચંદ્રાચાર્ય. અહીં સુધી રાખે કાલે વિશે